તારીખ 17/4/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 27.
યાદદાસ્ત અથવા ધારણા ઉત્પન્ન થાય છે. ધારણા કાષ્ટ સંબંધી ધારણા એક નવા વિષયની ધારણા છે. લૌકિક વિષય કરતા આ વિષય જુદો પડે એવો વિષય છે. એ વિષયની ધારણા જુદાથી જુદા પડતું એવી સમજણ, જુદાથી જુદા પડતું એવું જ્ઞાન, પોતે જ્ઞાન માને છે, જ્ઞાન નથી પણ ખરેખર પોતે જ્ઞાન માનો છે, તો જ્ઞાનનું સ્વરૂપ નથી. તેમાં અહમ પણ છે, તેમાં વિશેષતા લાગવી, તે ધારણા ઉપર વજન જવું, એ સ્વચ્છનું સૂક્ષ્મ રૂપ છે. ત્યાંથી સ્વચ્છ શરૂ થાય છે અથવા સ્વચ્છ થવાની શરૂઆત ત્યાંથી થાય છે. જ્યાં સ્વચ્છંદરૂપી અંધત્વ છે ત્યાં સુધી જ્ઞાનીના વચનોમાં અચળ પ્રેમ થતો નથી. સ્વચ્છંદ છે એ પ્રકારનું અંધપણું છે. જેમ આંધળો માણસ યોગ્ય દિશામાં ચાલવા માટે દિશાને જોઈ શકતો નથી કે મારે કઈ દિશામાં ચાલવું જોઈએ, એવું આંધળા માણસનું ખ્યાલ નથી. હિતની દિશા સ્વચ્છંદને લઈને પૂછતી નથી. સ્વચ્છંદને અંધપણાની માહિતી એટલા માટે આપે છે કે ત્યાં સાચી દિશા સૂજ આવતી નથી અથવા સ્વચ્છંદ પરિણામને લીધે જે માર્ગના પ્રકાશક વચનો છે, માર્ગને એટલે ઉપાયને બતાવનારા વચનો છે, અને એ વચનોનું રહસ્ય સમજાતા જે પ્રકારે ભાવ ઉલ્લસિત થવો જોઈએ એવો ઉલ્લાસ આવતો નથી. નાનીના વચનો પ્રત્યે પ્રેમ થતો નથી એટલે વચનના આશય સમજાતો નથી એટલે એનો મહિમા અથવા એની કિંમત આવતી નથી. સમજીને તો વગર પણ બે પ્રકારે જીવોને થાય છે. એક તો કૃત્રિમ મહિમા પણ થાય છે સમજ્યા વગર, બીજા મહિમા કરતા હોય તો પોતે પણ સાથે સાથે કરવા લાગે. એ મહિમા ખરો મહિમા નથી. એટલી વાત જરૂર છે કે નાની અને એમના વચન પ્રત્યે મહિમા કરવા જતા પોતાની નમ્રતા, પોતાની રુજુતા તો જરૂર ઉત્પન્ન થાય છે. એ સ્વસંગને લઈને જે અહમ પણ થવું જોઈએ, એ અહમ પણ ત્યાં ન થાય એટલો તો ફરક પડે. સમજાય તો મહિમા કરવા યોગ્ય છે, ન સમજાય તો પણ મહિમા કરવા યોગ્ય છે, એમાં તો કોઈ ફરક નથી. પણ સમજીને થવા યોગ્ય છે તો એનું કઈ ફળ આવે, નહીતર પોતાને એનું ફળ ન આવે. આજે મહિમા કરે વગર સમજે, અને કાલે પાછો એ મહિમા કરતો હોય પાછો સ્વસન કરી દે છે, તો એને પોતાને ફળ આવે એવી પરિસ્થિતિમાં આવે. નાનીના વચનોમાં આત્મહિતને ગંભીર આશય છે, એ આશયને સમજતા તે વચનો પ્રત્યે પ્રેમ આવે છે. કે આ હિતના વચનો છે, હિત વચનો છે એવું જણાય છે. જેમ કોઈ પ્રશંસા કરે છે તો એ પ્રશંસાના વચનો પ્રત્યે અનુરાગ થાય છે, અને કોઈ નિંદા કરે છે તો એ નિંદાના વચનો પ્રત્યે ઉદ્વેગ થાય છે, દ્વેષ થાય છે. એમ અહીંયા જ્ઞાનીના વચનો આત્મહિતને પોષનારા હોવાથી, આત્મહિતને બતાવનારા હોવાથી, એ હિતનું, હિતની સમજણપૂર્વક, હિતનું કારણ છે એવી સમજણપૂર્વક પ્રેમ આવે છે, અથવા એવું અનુરાગ થાય છે. એ ક્યારે થતો નથી કે સ્વસંદ હોય તો નથી, નહીતર થયા વિના રહે નહીં. મુમુક્ષુને અને સાધકને પોતપોતાની ભૂમિકામાં શુભાશુભ ભાવોનો પણ કેટલોક નિયમ છે. શુદ્ધતાનો જેમ નિયમ છે એમ શુભાશુભ ભાવોનો પણ નિયમ છે, અને ત્યાં એ ક્યાં ક્યાં કેવા પ્રકારે છે એ પોતાને પ્રયોજનભૂત હોય એટલો વિષય સમજવો જોઈએ, સમજી લેવો જોઈએ. મોક્ષની ભૂમિકામાં પણ જ્ઞાનના વચનો પ્રત્યે અત્યંત પ્રેમ ન આવે, બહુમાન ન આવે, તો ભલે એક પ્રકારનો રાગ છે તો પણ તે રાગ ત્યાં હોવો અનિવાર્ય છે, નહીતર એ કોઈ ક્ષતિને સૂચવે છે. કેમ કે રાગી તો છે, ક્યાંક ને ક્યાંક વિશેષ રાગ કરે છે, તો અહીંથી ક્યાંક બીજે એટલો વિશેષ રાગ કરે છે કે અહીંયા જે રાગ થવો ઘટે છે તો તેને થતો નથી, એમ એ સૂચવે છે. અને જ્ઞાનીના વચનોમાં અત્યંત પ્રેમ થતા એ જ્ઞાનીના વચનો તેના અંતઃકરણને સ્પર્શે એવી પરિસ્થિતિ ઊભી થાય, એ સ્વછંદના સદભાવમાં વચનોનો લાભ થાય છે, એટલે વચનોનો સંયોગ થાય છે, પણ એના અંતઃકરણને સ્પર્શતા નથી. વચનો સાંભળવા મળે ને અર્થ સમજાય એક વાત છે, અને એની ઊંડી અસર આવે એ બીજી વાત છે. અહીંયા એ બીજું છે કે જ્ઞાનીના વચનોમાં અત્યંત પ્રેમ થતા એ જ્ઞાનીના વચનો અંતઃકરણને સ્પર્શે છે, અને સ્વસંગના સદભાવમાં જ્યાં પ્રેમ નથી થતો ત્યાં અંતઃકરણને સ્પર્શવાળું પણ ક્રિયાભાસ્તી નથી. અને જ્યારે નિમિત્ત નિયમિત સંબંધે તે વચનોથી પોતાના અંતઃકરણમાં અસર થાય છે, ત્યારે જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થયા વિના રહે નહીં. પણ અહીંયા સ્વચ્છંદના સદભાવને લીધે જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થતો નથી. પરમ વિનય ભાવ ઉત્પન્ન થાય, પણ થોડો વિનય ભાવ રહે તો ચાલે કે નહીં એટલો સવાલ છે, એ પણ ત્યાં યોગ્ય નથી. બહારમાં જે વધારે લાભ કરનાર પ્રત્યે વધારે ઘડે છે, નુકસાન કરનાર થી દૂર ખસે છે, લાભ કરનાર પ્રત્યે વધારે ઘડે છે, સ્વાભાવિક છે. પણ અહિયાં તો અનંતા લાભ નું નિમિત્ત છે, ત્યાં એનું ભરણ એના પ્રમાણમાં એની માત્રામાં આવે તો તે યોગ્ય છે. એની માત્રામાં એ પ્રમાણ નથી આવતું તો ત્યાં પરિસ્થિતિમાં કઈ બધી એવા પ્રકારની ખામી છે કે જે ખામીને લઈને પોતાનું હિત પણ રોકાય છે, પોતાની યોગ્યતા પણ રોકાય છે. તેથી જ જ્ઞાની પ્રત્યે પરમ વિનય ભાવ ઉત્પન્ન થતો નથી. આ બધો મેળવવા જેવો વિષય છે. સામે એટલો લાભ દેખાતો નથી માટે એટલો એક પ્રકારનો વિનય આવતો. લાભ દેખાય તો કરવો પડે નહીં, કૃત્રિમપણે આવ્યા વિના એ વસ્તુ સ્થિતિ છે. ઉલટાની તેને પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે, પણ ધારણા જ્ઞાન વાળાને શું થાય છે કે નાની દેવા શાસ્ત્રોનું અર્થઘટન કરે છે, એવો અર્થ તો પોતાને પણ ક્ષોક્ષમને લઈને આવડતો હોય છે. તો એને એમ થાય છે કે એમને પણ મતિશ્રુતનો ક્ષોક્ષમ છે, મને પણ મતિશ્રુતનો ક્ષોક્ષમ છે. જે અર્થ એમને આવડે છે આ શાસ્ત્રથી, આ શબ્દોથી, આ આચાર્યના વચનોથી, એવો અર્થ બરાબર મને પણ આવે છે ને આવડે છે. એ રીતે પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે અથવા એવી ધારણા રહ્યા કરે છે. આમાં કોઈ બીજી એવી વિશેષતા નથી લાગતી, ભલે જ્ઞાની છે પણ કોઈ એવી વિશેષતા દેખાતી નથી. તો જેવું આપણે અર્થઘટન કરી શકીએ છીએ એવું એ પણ કરે છે, અથવા એ જેવી ભક્તિ કરે છે એવી આપણે પણ ભક્તિ કરીએ છીએ, કદાચ એથી સારી પણ કરી શકીએ. એમ અનેક પ્રકારે બાહ્યક્રિયાને અને ક્ષોક્ષમને મેળવીને પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે. તેથી જ્ઞાની જે સમ્યક માર્ગ બતાવી રહ્યા છે તેની અંતરમાં શુદ્ધ પડતી નથી. માર્ગ છે એ તો અંતર્મુખનો છે, એમ અંતર્મુખ થવું એવી જે વિધિ છે એ વિધિનું પ્રકાશન અને એ વિધિની ગંભીરતાનું ઉદ્ઘાટન જ્ઞાનીના વચનોમાં અવશ્ય થતું હોય છે. પણ એ કયા જીવને સમજાય છે કે એવા જ કોઈ અંતર સંશોધનના માર્ગમાં આવીને ઊભો હોય એવા જીવને સમજાય છે? દરેકને નથી સમજાતું. જે અંદરમાં કોઈ એવા જ અંતર સંશોધનમાં અંતર્મુખ કેમ થયું એના સંશોધનમાં પડેલો હોય છે એની ગંભીર વિધિ સામે કહેવાતી હોય છે તો પકડાય છે, અનુસંધાને નહીં થાય છે, કેમ કે સામે તૈયારી છે. અને એ જેને તે સમજાય છે એને એની કિંમત આવે છે કે અરે આ કેવી રીતે બહાર રહી જવાય છે, કેવી રીતે અંદર જવાય છે, એ બે વચ્ચેનો જે તફાવત છે એનો સૂક્ષ્મ વિષય છે એને સમજાય ત્યારે એની કિંમત આવે છે. સમજણ વગર એની કિંમત આવતી નથી. તેની અંતરમાં સૂઝ પડતી નથી. પછી કાંઈ ને કાંઈ બાહ્યક્રિયા કયા કરવાનો એક અભિગમ થઈ જાય છે. શાસ્ત્ર વાંચતા હોય વધુને વધુ શાસ્ત્ર વાંચવાનું રાખે, સાંભળતા હોય વધુને વધુ સાંભળવાનું રાખે, કોઈ ચિંતન વગેરે કે મનન કે ધ્યાનની કોઈ બાહ્યક્રિયામાં ચડ્યા હોય તો એ વધારે કરવાનું રાખે, અથવા કોઈ બીજી ક્રિયાએ પૂજા ભક્તિ કે વ્રતાદિમાં રસ પડતો હોય તો એ બાજુ આગળ વધે. પણ પછી તો કાંઈ ને કાંઈ બાહ્ય સાધનની અંદર જ અટકવાનું થાય છે, એને અંતરમાં જવાની માર્ગની સૂઝ આવતી નથી. અનંતકાળમાં ધર્મનું સાધન કરવામાં જે કાંઈ ખાસ ભૂલ અથવા ક્ષતિ રહી ગઈ છે તે આ પ્રકારની શક્તિ લીધેલી છે, શું એને અંતર્મુખનો માર્ગ સૂજ્યો નથી? અને એ સૂજવાનું નિમિત્ત મળવા છતાં કોઈને કોઈ પ્રકારે અહંપણું, સ્વચ્છપણું, સરખાપણાની કલ્પના કાંઈ ને કાંઈ એવું રહી ગયું છે કે જેથી એને પરમ વિનયનો અભાવ રહ્યો છે અને તેથી યોગ્યતાનું રોકાવું થયું છે અને તેથી એને અંતર્મુખનો માર્ગ મળ્યો નથી. શાસ્ત્ર તો સૂક્ષ્મ શક્તિને લઈને સમજી શકાય એવો વિષય છે કે શું કહેવા માંગે છે, કહેનારનો આશય શું છે, ભાવાર્થ શું છે, તાત્પર્યાર્થ શું છે, પણ એ સમજીને સમજણને અંદર ઉતારવી એ એક આગળનું કદમ છે, આગળનું પગલું છે. અને એ પગલું નહીં ભરાવાનું કારણ શું? કે જે દર્શનો ઉપર ફરક પડવો જોઈએ એ ફરક પડતો નથી. ધારણા જ્ઞાન થતાં જો ધારણા જ્ઞાન ઉપરનું વજન વિશેષ રહે છે તો બાહ્ય તત્વ ઉપર એક પ્રકારનો આગ્રહ થાય છે અને ત્યાં દર્શનનું તીવ્રપણું થાય છે, મંદ થવાને બદલે તીવ્રપણું થાય છે. સામાન્ય નિયમ એવો છે કે સત્શાસ્ત્રોનું અધ્યયન દર્શન મોહની મંદતા કરે. સત્શાસ્ત્રોનું અધ્યયન એક એવું નિમિત્ત છે કે સામાન્ય સિદ્ધાંત એનો એવો છે કે દર્શન મોહની મંદતા થવી જોઈએ. પણ જો ધારણા જ્ઞાન ઉપર વજન ચાલી જાય અને એ ધારણા જ્ઞાનમાં સૂક્ષ્મની દિશામાં આગળ વધવા જાય તો ત્યાં દર્શન મૂળનું મંદ થવાને બદલે પ્રક્રિયા ઉલટાની બદલીને દર્શન મૂળની તીવ્રતામાં ચાલવા લાગે છે. આટલા આટલા વર્ષોથી શાસ્ત્રો વાંચીએ છીએ અને તેમ આગળ વધાતું નથી. પણ આગળ વધારું વધવું તો એક બાજુ રહી ગયું, પાછળ જવાનું થાય છે એ પણ બહુ ઓછા નહીં ખ્યાલ આવે છે. આગળ તો ગયા નહીં પણ પાછળ ગયા છે એવી પરિસ્થિતિ આવે છે. બહારનું ખોખું એવું ને એવું છે કે બહારની ક્રિયાનું ખોખું કે અનેક સમયનો મોટો ભાગ શાસ્ત્ર વાંચનમાં જતો હોય, પૂજા ભક્તિમાં જતો હોય, શુભ યોગની ક્રિયામાં જતો હોય અને છતાં અંદરની દિશામાં આગળ વધવાને બદલે બહારની દિશામાં આગળ વધતો હોય. દર્શનનો તૂટવાની અથવા ખલાસ થવાની, અભાવ થવાની બાજુ પ્રગતિ કરવાને બદલે એની વૃદ્ધિ થતી હોય એ ખબર ન પડે. સામાન્ય રીતે એવી ટીકા કરવામાં આવે છે કે બાહ્ય ક્રિયામાં પડ્યા છે એ ભાવનો અભાવ કરવાને બદલે ભાવ વૃદ્ધિ કરી બેસે છે. એક સ્થૂળ બાહ્ય ક્રિયામાં લાગેલા જીવો માટે એમ કહેવામાં આવે. પણ એ સૂક્ષ્મતા એ બધા તબક્કે એ જ સિદ્ધાંત લાગુ પડે છે, કોઈ પણ તબક્કે એ જ સિદ્ધાંત લાગુ પડે છે. અથવા અનંતકાળમાં ધર્મનું સાધન કરવામાં સત્પુરુષ પ્રત્યે જે વિનયભાવ આવીને અંતર્મુખનો માર્ગ સૂજવો જોઈએ તે પ્રકારની ક્ષતિ થઈ ગઈ છે. એટલે શાસ્ત્રમાં માર્ગ કયો હોવા છતાં અને ધર્મ સાધન અર્થે શાસ્ત્ર અધ્યયન કર્યું હોવા છતાં આ ક્ષતિ રહી ગઈ છે કે એના જે કહેનાર કોઈ વિદ્યમાન મળે તો એના પ્રત્યે એને પરમ વિનય ભાવ આવ્યો નથી. એવી ક્ષતિ રહી ગઈ છે અનંતકાળમાં. આ એક જ ભૂલ રહી ગઈ છે એમ કહીએ તો સારું. નહીંતર અંગપૂર્વનું અધ્યયન અને મુનિયોગ્ય સંયમિત પ્રવૃત્તિ હોય મન વચન કાયાની, એની બીજી શું તકલીફ થાય? પણ એ બંનેથી દર્શન મોહનો અભાવ થયો એની પ્રક્રિયાની એની કાર્યની પ્રોસેસ થી જુદી જાતની છે એ ધ્યાનમાં અને લક્ષમાં લેવું જોઈએ. અને એ દ્રષ્ટિએ સત્પુરુષ પ્રત્યેનું વિનય એ બહુ મોટું કામ કરે છે. એટલે એમ એ વાત લીધી છે કે અનંતકાળમાં આ ક્ષતિ રહી ગઈ છે, તે આ પ્રકારની રહી ગઈ છે. આવી શુષ્ક ધારણા, જીવને શુષ્ક ધારણા એટલે એનાર પ્રત્યેના પરમ વિનયનો અભાવ છે, એટલે એની ધારણાને શુષ્ક કહી છે. શુષ્ક ધારણા જીવને બીજા અનેક દોષો ઉત્પન્ન થવાનું પણ કારણ બને છે. પછી તેમાંથી તો બીજા પણ સંભવિત દોષો છે એ ઉત્પન્ન થઈ આવે છે, તો એ કાંઈ બહુ નવાઈ પામવા જેવો વિષય નથી. પછી તો સ્વાભાવિક છે. હા, શુષ્ક ધારણા છે અને એક ધારણા છે એને તો એના ઉપર વજન નથી દેતો. શુષ્ક ધારણા વાળાને એના ઉપર વજન જાય, પેલાને વજન નથી દેતો. જે રસ્તે બરાબર સાચા રસ્તે છે એને ધારણા જ્ઞાનમાં વજન દેતો નથી. કે જાણ્યું એટલે શું થઈ ગયું, જેવું જાણવા મળે છે એવો અનુભવ જોઈએ એ ક્યાં આવે છે. જેમ કોઈને મીઠા માણસને મીઠાઈનું નામ લેવડાવી દો, એક સાથે 5-10 મીઠાઈના નામ બોલી જાવે ને સામે, તો એ શું કહેશે? પણ એ તમારી વાત સાંભળીને કાંઈ મારા પેટ, મારું તો પેટ ભરાશ, મારી ક્ષુધામાં કાંઈ ફેર પડતો નથી. કાંઈક મને તો ખાવા મળવું જોઈએ એમ કહેશે ને. એમ જેનું વજન પોતાના સ્વકાર્ય ઉપર છે અને ધારણા ઉપર વજન નથી થતો. લાભનું કારણ જ્યાં દેખાય ત્યાં પ્રેમ કરે છે. જે ક્યાં પ્રેમ કરે છે જ્યાં એને લાભનું સુખનું કારણ લાગે છે. લાભ એટલે સુખ, જ્યાં સુખનું કારણ લાગે છે ત્યાં આપોઆપ ઘડે છે. એને દેખાવું જોઈએ કે આ મારા પરમ હિતનું કારણ છે. જેની કિંમત નથી એની કિંમત ઘણી આંકે છે, જેની તુચ્છતા આવવી જોઈએ એની ઘણી કિંમત આંકે છે, અને જેનો પરમ વિનય કરવો જોઈએ એના પ્રત્યે સામે થાય છે. પાયું તો ચાલે તો જોઈ શકાય, સ્વતંત્ર છે તો કોઈ બી તો પણ ચાલે શકાય. સ્વચ્છંદ થવા પ્રત્યે જાગ્રત છે તેવા જીવને હવે મુખ્યપણે અહીંયા થોડો વાંચન કરે છે. શાસ્ત્ર વાંચન આપી શકે છે એવા જીવને લક્ષ્મણ આપી દીધા કે જે જીવ સ્વચ્છંદ થવા પ્રત્યે જાગ્રત છે તે મારા પરિણામમાં સ્વચ્છંદ નહીં થવો જોઈએ, સ્વચ્છંદથી મારે દૂર રહેવું જોઈએ. કેમ કે એના જેવો બીજો કોઈ અનર્થકારક દોષ, આવો મોટો અનર્થકારક દોષ બીજો કોઈ નથી એવી એની સમજણ છે, તેવા જીવને સત્શાસ્ત્રના વાંચનકારનું સ્થાન ઉદયમાનપણે વર્તતું હોય એને શાસ્ત્ર સભામાં વાંચન કરવાનું કારણ એવો ઉઘાડ હોય, ભાષાનો યોગ હોય, સમજાવી શકે, સમજી શકે એને સમજાવી શકે એવો પ્રકાર એને વર્તતો હોય, એ પ્રકારનું પુણ્ય હોય. બીજા પણ એમ કહે કે તમે સમજાવો, બીજા સમજાવી નહીં શકે, તમે સમજાવો આ વાત બરાબર, તમે વાંચો, તમે સમજાવો, સાંભળવા તૈયાર છે વગેરે એવો ઉદયમાનપણે વર્તતું હોય તો તે નમ્રવૃત્તિપૂર્વક, મુખ્ય વાત આ છે, અહમ પણ નહીં આવવા માટે વૃત્તિમાં નમ્રતા છે એ વિશેષતા મારી વાત છે. નમ્રવૃત્તિપૂર્વક એટલે એને પોતાના સ્થાનની ખબર છે કે આ માત્ર ઉઘાડ છે, મારે જે કાર્ય થવું જોઈએ એ બાકી છે, અને તેથી આ ઉઘાડમાં અહમ પણ થતાં તો સ્વચ્છંદ પ્રવૃત્તિ જશે અને અનેક દોષોનું ત્યાંથી પાંગરવું થઈ જશે. એટલે નમ્રવૃત્તિપૂર્વક શાસ્ત્રના નિરૂપિત વિષયને અડીને વ્યાખ્યાન કરે છે. એ શાસ્ત્રની અંદર જ્ઞાનીનું હોય, મુનિનું હોય, આચાર્યનું હોય, જે વિષય નિરૂપણમાં ચાલતો હોય તેને અડીને તેનું વાંચન, વ્યાખ્યાન અથવા તેના ઉપરના વિશેષ વિચારો જે કાંઈ પોતાની યોગ્યતા અનુસાર હોય તે પ્રસિદ્ધ કરે. નમ્ર વૃત્તિ પરાની વૃત્તિ એની રીતે મને આવડે છે ને તમને આવડતું નથી, મારું સાચું છે તમારું ખોટું, ખંડન મુંડનનો પ્રકાર ના આવે, જે એનો ધ્વનિ છે એમાં એ જાતના અહંકારનો ધ્વનિ ના આવે, નમ્રતા હોય તો. અને એ શાસ્ત્રના નિરૂપિત વિષયને અડીને વ્યાખ્યાન કરે, એ વિષય ચાલતો હોય એ વિષય ઉપરના વિચારો, એના અનેક જાતના સ્થિનાસ્થિના પડખા એ વગેરે. સામાન્યપણે શું થાય છે કે વાંચનકારી વક્તા થાય છે, અને વક્તા થાય છે એટલે થોડી ભાષણબાજી થઈ જાય છે, પછી શાસ્ત્રનો વિષય પડ્યો એ શાસ્ત્રમાં, અને પછી જે કાંઈ વિચારો આવ્યા કરે વિષય ક્યાંય રીજણ બીજા વિષય ઉપર ગાડી ચાલ્યા કરે, અને અડધી કલાક કલાક જે સમય હોય પૂરો એ પ્રકારે જે શાસ્ત્ર વાંચન છે એ યોગ્ય છે. શાસ્ત્રના નિરૂપિત વિષયને અડીને વ્યાખ્યાન કરે છે, નિરૂપિત વિષયથી દૂર જઈને વિષયાંતર ન થાય તેનો તે લક્ષ રાખે છે, અથવા સહેજે એનું લક્ષ રહે છે કે આ શાસ્ત્રકાર જે શાસ્ત્ર છે એના પ્રત્યે વિનય છે, શાસ્ત્રના રચયિતા પ્રત્યેનો પણ એ વિનય છે, અહીંયા એમની વાત ધ્યાનમાં લેવી છે, અહીંયા એમની વાત સામે રાખી છે, તો એ જે કહે છે એ વિષય ઉપર અત્યારે વિચારવું જોઈએ. ગુરુદેવની વિશેષતા નથી એ વિષયમાં, તો કદી એમણે કોઈ પણ શાસ્ત્ર સામે રાખ્યા વિના પ્રવચન નથી આવ્યું. કોઈ એક દિવસ બતાવી દે, હજારો દિવસમાંથી, 45 વર્ષમાંથી, ક્યારે પણ એમણે શાસ્ત્ર કોઈ સામે ન રાખ્યું હોય અને પ્રવચન આપ્યું હોય એવી ભાષણબાજી કદી કરી નથી. કોઈને કોઈ શાસ્ત્ર સામે રાખ્યું નહીં, એ શાસ્ત્ર ઉપરનું પ્રવચન આપે. શાસ્ત્રને છોડીને પોતાને તો જ્ઞાન છે, અહીંયા તો હજી મુમુક્ષુની વાત લઈએ છીએ, વાંચન પોતાને તો જ્ઞાન છે, અને ક્યાંક વિષયાંતર થાય તો કોઈ વિશેષ વિચાર બતાવવો હોય તો એવું થાય તો એ અધિકાર છે. તેમ છતાં પોતે હંમેશા કોઈને કોઈ શાસ્ત્ર સામે રાખીને શાસ્ત્ર વાંચન વ્યાખ્યાન કરે છે. વ્યાખ્યાન કરવાની એક બહારની ઉદય ક્રિયા સતત રહી વર્ષો સુધી, પહેલેથી તે સંપ્રદાયમાં હતા ત્યાંથી એ પ્રકારનો ઉદય થયું કે બાહ્ય પ્રતિભા ઘણી હતી અને એ જાતનો વાણીનો યોગ હતો, ઉઘાડનો યોગ હતો અંદરથી, પણ પછી તો શ્રુત સમુદ્ર ઉછળ્યો, તો પણ સામે શાસ્ત્ર રાખીને જ્ઞાનીનો આચાર્યનો કોઈ શાસ્ત્ર મુનિનું શાસ્ત્ર રાખીને પ્રવચન. મુમુક્ષુ એ તો નિરૂપિત વિષયથી દૂર ન જવું જોઈએ, વિષયાંતર ન થાય તેનો લક્ષ રાખવો જોઈએ. વિષયાંતર કરવો તે શાસ્ત્ર અને શાસ્ત્ર કરતા પ્રત્યેનો એક પ્રકારે અવિનય છે, કે એને તો મૂકી દીધા બાજુમાં, એને જેને વિષયાંતર કર્યું એને શું કર્યું કે સામે શાસ્ત્ર રાખીને પછી એને એક કોર મૂક્યા. તમને આમંત્રણ આપ્યું, આવો અમારા ઘરે આવજો, આવ્યા પછી તમારે સામે જોવે એ બીજા કામમાં પડી જાય, તો આવનારને કેમ લાગે કે ભાઈ બોલાવ્યા હતા મોટા ઉપાડે, પણ અમે તો ઘરે ગયા તો કોઈ સામું જતો નહોતો, આવો આવજો કોઈ કહેતો નહોતો, આ તો કઈ રીતનું આમંત્રણ આપ્યું. એમ શાસ્ત્રને તો બહુમાનથી લાવવામાં આવે છે, બહુ રીતે કેવી છે. સામાન્ય રીતે સભા ભરાઈ જાય પછી શાસ્ત્રની પધારે આપણે રેડીમેડ જેવું નથી, ત્યારે બધા ઉભા થઈ શાસ્ત્રની સ્થાપના કરતા બહુમાન, પછી શાસ્ત્ર પૂરું ખોલીને વાંચે, એ શાસ્ત્ર પૂરું થાય પછી શાસ્ત્રજીની સ્તુતિ થાય, એટલે શાસ્ત્ર પછી પગડાવે, પછી બીજી બીજા કામે લાગે. ત્યાં સુધી વચમાં દોડવું કાંઈ નહીં, એટલું શાસ્ત્રનું સ્મૃતિનું બહુમાન રાખવામાં આવે છે. એ પદ્ધતિ સાચી પદ્ધતિ છે, વિવિધ પદ્ધતિ. એટલે આવે ત્યારે બહુમાન સાંભળે તો સ્પર્શ સીધી વાત છે, કેમ કે વિનય તો કિંમત આવે છે તો ધ્યાન દેવાનો છે, નહીતર તો કિંમત નથી તો ધ્યાન પણ એનું રહેવાનું નથી. જ્યાં કિંમત છે ત્યાં ધ્યાન જશે, સાંભળતા સાંભળતા ક્યાં જશે ઉપયોગ, જ્યાં કિંમત આવી છે ત્યાં જાયેલો જશે ઉપયોગ. રોય કોને રોકી શકાય, બહુ સ્વાભાવિક છે, એકદમ કુદરતી છે. એટલે પછી એમ નહીં કે શાસ્ત્રજી પધરાવે બહુમાનથી, સમાપન કરે બહુમાનથી અને વિષયાંતર કરે પાછું, તો પેલી બાહ્ય ક્રિયા થઈ ગઈ. વિષયાંતર કરે છે એ ભાવથી જે બહુમાન થવું જોઈએ, એ ખરેખર બહુમાન રહેતું. એટલે વિષયાંતર કરવો તે શાસ્ત્ર અને શાસ્ત્ર કરતા પ્રત્યેનો એક પ્રકારે અવિનય છે. આવો પ્રકાર આત્માર્થીને હોતો નથી. વળી જ્ઞાની પુરુષના ઔદયિક ભાવને અનુલક્ષીને તેમના આચરણમાં દોષ શોધવા અથવા જ્ઞાની પુરુષના ચારિત્રમોહના પરિણામમાંથી દોષને મુક્ત કરવા તે અજ્ઞાનીના ફાટી નીકળેલા સ્વચ્છંદનું પ્રદર્શન છે. અત્યંત સ્વચ્છંદ વિધો હોય ત્યારે અહીં સુધી પણ બને છે કે કેટલાક જીવો જ્ઞાનીના ઉદયિક ભાવને અનુલક્ષીને એના આચરણમાં દોષ શોધે છે. એમણે આ ભૂલ કરી, એમણે આ ભૂલ કરી, આમ કર્યું, આમ કર્યું, આમ બોલ્યા, આમ કર્યું, આને અન્યાય કર્યો, આને ન્યાય કર્યો, આમ એ આત્માર્થી જીવનો મુમુક્ષુનો એ અધિકાર નથી. ચારિત્રમોહથી કોઈ શુભાશુભ પરિણામ હોય પણ ખરા જ્ઞાનીને, તો એમાં જે દોષ એનો દોષનો એને ખ્યાલ આવે એમ એને સમજણ હોવી જોઈએ કે આ ભૂમિકામાં આ દોષ હોવા યોગ્ય છે. દોષ છે તો પણ તેને તે મુખ્ય કરવા જેવો એટલો એને ખ્યાલ હોવો જોઈએ. એટલે દોષને શોધે અથવા દોષને મુખ્ય કરે, નાનીના દોષને શોધે કે એમની કેટલી ભૂલ છે. આપણને ખબર પડે છે કે આપણે ગુતીએ તો આમ જડે, આમ મળે, આમ મળે, આમ મળે, એ અત્યંત સ્વચ્છંદ વિધો હોય ત્યારે એ પ્રકારમાં પણ જીવ આવે છે અથવા મુખ્ય કરી બેસે છે. આવો જીવ કોઈ જ્ઞાનીના અવર્ણવાદ કરે છે, આવા આવા જીવો પછી દોષ તો જોવે છે પણ એની દોષ દ્રષ્ટિ તીવ્ર થઈ હોવાની લીધે ન હોય એવા દોષોનું આરોપણ કરવું એવું પણ કરી બેસે છે. એને અવર્ણવાદ કહેવામાં આવે છે. અવર્ણવાદ એટલે દોષ ન હોય તેવા દોષોનું દોષારોપણ કરવું એને અવર્ણવાદ કહે છે. એવું પણ કરે છે અને તેમાં અનંત જ્ઞાની પ્રત્યેનો અનાદર રહેલો છે. પછી વ્યક્તિગત રીતે ભલે એને કોઈ એક વ્યક્તિનું લક્ષ્ય હોય પણ એ દોષ છે, એ અનંત જ્ઞાની પ્રત્યેના અનાદરનો દોષ છે. હા, એક જ્ઞાનીમાં આનંદ જ્ઞાની આવી જાય, એક શાસ્ત્રમાં આનંદ શાસ્ત્ર આવી જાય, એક દેવમાં અનંત દેવ આવી જાય, ત્રણેય કાળના સર્વજ્ઞ આવી જાય. એક સર્વજ્ઞનો નિષેધ કરે એટલે ત્રણેય કાળના સર્વજ્ઞનો નિષેધ થઈ જાય, એવી પ્રકાર ઉભો થઈ જાય. સામાન્ય રીતે તો શું છે, જે જીવને ભાવ ભ્રમણ નો ભય થી જાય છે, પછી સત્સંગ ના માર્ગ માં આવે છે. સામાન્ય રીતે જે જીવ ભાવ ભ્રમણ થી ભયભીત છે, ભાવ ભ્રમણ થી ડરનારો છે, એવો જીવ સત્સંગ ના માર્ગ માં નથી આવતો. આ એની પાળ છે, આડી સત્સંગ માં નહીં આવવા માટેની આડી પાળ આટલી છે. તો જો જીવ ભાવ ભ્રમણ થી ભય પામે છે તો એ સત્સંગ માં નહીં આવે. એ ભય ગયો પછી શું થાય છે એ કહેવું મુશ્કેલ છે. એને તો કઈ અપેક્ષા, આદર ની અપેક્ષા હોય તેને અનાદર નું દુઃખ લાગે, આદર ની અપેક્ષા હોય એને અનાદર નું દુઃખ લાગે. પણ જ્ઞાની ને કોઈ અપેક્ષા નથી, એ તો નિષ્પ્રહ છે. જે એની ભક્તિ કરે છે એના પ્રત્યે પણ એ નિષ્પ્રહ છે, એને એની અપેક્ષા નથી. પછી કોઈ બીજું અનાદર કરે તો એનું જાણે, એથી કાંઈ એને પોતાને કાંઈ તકલીફ થતી. હા, એનું માપ આવે છે અથવા એને નુકસાન એને છે. વળી અથાગ્રહ, અસરળતા, જીદ વગેરે પ્રકારના પરિણામ પણ આત્માર્થની બહુ બાધક છે. શું પ્રકરણ ચાલે છે આપણે અહીંયા? કે મોક્ષની આત્માર્થની ભૂમિકામાં કેવા કેવા પરિણામ નહીં હોવા જોઈએ, કેવા હોવા જોઈએ, પ્રકરણ પૂરું કર્યું સત્તરમાં આપણે. હવે કેવા પરિણામ એને ન હોય તો તે એને તેની ભૂમિકા માટે યોગ્ય છે અથવા લાયક છે. તો કે છે કે એક અઠાગ્રહ, અથિલાપણું એને ન હોય. એ અસરળતાની પ્રકૃતિ છે, હઠ છે, જીદ છે, એ અસરળતાની પ્રકૃતિ છે. અસરળતા છે એ માયાની પ્રકૃતિ છે. ક્રોધ, માન, માયા, લોભ, ચારમાં એ માયાના વિભાગમાં જાય છે. અને માયા છે એ આડો ભાવ છે. આડો ભાવ છે એટલે તિર્યજ ગતિ તરફ લઈ જનારો ભાવ, આડોડાઈનો ભાવ છે. એ પોતાના અંતર્મુખના માર્ગમાં, સરળ માર્ગમાં અંતરાય રૂપ છે, આડો છે. અંતર્મુખનો ભાવ છે એ સરળ માર્ગ છે, સરળ ભાવ છે. એની સામે આ અસરળ ભાવ છે, એટલે એને અસરળતા કહેવામાં આવે છે. માયાના પરિણામ છે તે અસરળ પરિણામ. એટલે ભાવો, પોતાના ચાલતા ભાવોને મીંડવીને ઓળખવા જોઈએ. અઠાગ્રહ, અસરળતા, જીદ એ વગેરે પ્રકારના પરિણામ પણ આત્માર્થને બહુ બાધક છે. આમ તો દોષ માત્ર આત્માર્થને બાધક છે, પણ આ પ્રકારના પરિણામ આત્માર્થને બહુ બાધક છે, ઘણા બાધક થાય છે. તેમ ખચિત જાણવા યોગ્ય છે, ખાસ કરીને એ જાણવા યોગ્ય છે, વિશેષપણે એ જાણવા યોગ્ય છે. જોકે અથાગ્રહ અને વક્રતા, અસરળતા કહો, વક્રતા કહો, અથાગ્રહ કહો, તો લૌકિક દુર્ગુણ તરીકે પણ પ્રસિદ્ધ જ છે. લૌકિકમાં પણ એ દુર્ગુણ તરીકે જ ગણાય છે. અથાગ્રહ છે, વક્રતા છે, એને કોઈ ગુણ સમજતું નથી. એ લૌકિક દુર્ગુણ અને લૌકિક દોષમાં પણ એ પ્રસિદ્ધ જ છે. પરંતુ અહીં અલૌકિક માર્ગમાં પણ હઠથી કાર્ય થતું નથી, કારણ કે આ માર્ગ સહજ જ છે. આ માર્ગમાં પણ કોઈ હઠથી તો કાર્ય થતું નથી. પરિણામ ભલે બગડે પણ આટલું તો આમ જ કરવું, તેમ જ કરવું, એ આ માર્ગનું કામ નથી. તો આપણે દ્રષ્ટાંત લઈએ છીએ કે ઉપવાસ કરે છે અને માણસ હઠથી, પછી ઊંઘે હઠ કરીને કોઈ અશુભ પ્રવૃત્તિમાં, એટલે રમતમાં લાગી જાય, અથવા નોવેલમાં છે કે એવું કઈ લૌકિક પ્રવૃત્તિમાં લાગી જાય, તો એ બધો જેમ સ્થૂળ હઠ છે એમ કોઈ પણ તબક્કે લઈ લેવું. કે આ માર્ગ છે એ સહજ માર્ગ છે, અલૌકિક માર્ગ છે તો સહજ માર્ગ છે, અને એ સહજ માર્ગમાં ક્યાંય હટતી તો કામ થવાનું નથી. મોક્ષ માર્ગમાં જેટલા કોઈ વ્રત નિયમ સંયમના પરિણામ છે એ જ્ઞાનીને હઠ વગર હોય છે. આ એનો નિયમ છે. વચનામૃતમાં એ વાત પ્રસિદ્ધપણે લીધી છે કે જ્ઞાનીને એ તમામ પ્રકારના પરિણામ હઠ વગર હોય છે. એમ એ કેમ હઠ વગર હોય છે કે પહેલી આત્માર્થીની ભૂમિકામાંથી એ પદ્ધતિમાં જીવ આગળ વધેલો છે. હઠથી આગળ વધેલો જીવ નથી. સહજ માર્ગમાં સહજપણે સહજતાથી આગળ વધતો જીવ હઠ માર્ગમાં ચડીને પોતાનું અહિત કરે એ નથી. અલૌકિક માર્ગમાં પણ હઠથી કાર્ય થતું જ નથી, કરવા ધારે તો પણ થતું નથી, કારણ કે આ માર્ગ સહજ છે. હઠથી કે ઉતાવળથી કે અધીરજથી માર્ગ પ્રાપ્ત થતો નથી. જેમ હઠના પરિણામ છે એમ પરિપક્વતા આવ્યા વિના ઉતાવળથી કે અધીરજથી પણ માર્ગ પ્રાપ્ત થતો નથી. એનો જે નિયત ક્રમ છે એમાં જ આવવું જોઈએ. જેમ કે પોતાને પોતાની આત્મિક શાંતિની જરૂરિયાત ભાસવી જોઈએ. મારું આત્મિક સુખ મારામાંથી આવે એની જરૂરિયાત બીજો ન ભાસે તો એનો અર્થ એ છે કે બહારમાં જે સ્થિતિ છે એને ઠીક છે, મંજૂર છે, એને આત્મિક શાંતિની જરૂરિયાત નથી. તો જરૂરિયાતને લઈને જે જરૂરિયાતની દિશામાં જે કાંઈ પ્રયત્ન થાય તે પ્રયત્ન ન થાય. કોઈ દિવસ જ્યાં જરૂરિયાત છે ત્યાં સંશોધન થાય છે, જ્યાં જરૂરિયાત છે ત્યાં એ દિશાની અંદર પ્રયત્ન થાય છે. પણ જેને જરૂરિયાત નથી એને શું પ્રયત્ન થવાનો? કાંઈ નહીં. ઠીક છે, ચાલે છે, બધું બરાબર છે, આમ નામ ગાડું ચાલે જાય છે, કાંઈ વાંધો નથી. તો એને જે સહજપણે અંદરથી જોઈએ છે અને એના માટે જે કાંઈ એને ભાવના આવવી જોઈએ, જિજ્ઞાસા આવવી જોઈએ, લગ્ન આવવી જોઈએ, પુરુષાર્થ આવવો જોઈએ, એ બધા પ્રકારના પરિણામ એક જરૂરિયાતની નો અભાવ છે એ પ્રકારની જે ખામી છે એને લઈને ન હોય તો પછી કૃત્રિમતા કર્યા કરે તો એથી તો કોઈ કાર્ય થાય નહીં. એટલે તપાસ મુક્ત છે કે જરૂરિયાત છે, આ તપાસવી પડે છે. જરૂરિયાત છે, જો જરૂરિયાત નથી તો હવે જે કાંઈ કરું છું એ બધું કૃત્રિમ થાય છે, હઠથી થાય છે, કે ગમે તે પ્રકારે થાય છે એ પ્રકાર યોગ્ય પ્રકાર નથી એમ લેવું પડે છે. હઠથી ઉતાવળથી કે અધીરજથી માર્ગ પ્રાપ્ત થતો નથી. માર્ગ સહજતાથી, વિવેકથી અને ધીરજથી, વિવેક અને ધીરજથી પ્રાપ્ત થાય. સામે સામા શબ્દો લીધા છે કે સહજતાથી થાય છે, વિવેકથી થાય છે, એટલે પોતાના પરિણામનો, પરિણામ શક્તિનો, સર્વક્ષેત્ર કાળ ભાવનો અનેક પ્રકારે એને વિવેક કરવાનો વિચાર આવે છે. અને ધીરજથી એટલે અશાંતપણે રહીને પણ શાંતિનો માર્ગ છે, એમાં અશાંતિ લાવીને કોઈ માર્ગ પ્રાપ્ત કરવાની વિધિ હોતી નથી. માર્ગ પ્રાપ્તિમાં સરળતા એક મુખ્ય કારણ છે. માર્ગની પ્રાપ્તિમાં મુખ્યમાં મુખ્ય કોઈ કારણ હોય તો તે સરળતા છે. સરળતા એક બહુ મોટું સાધન છે. સરળતા એક એવી ચીજ છે કે જે જીવને કોઈ અન્ય સ્થાનમાં પકડ કરવા દેતી નથી, કે જે પકડને કારણે એના ભાવો અને પરિણામો રોકાઈ જાય અન્ય સ્થાનમાં. આત્માને છોડીને અન્ય દરેક ભાવમાં જે પકડ છે, હઠ છે, અસરળતા છે, તો ત્યાં ત્યાંથી તો ખસવું છે, તો ખસવા માટે સરળતા એ મુખ્ય સાધન છે. સરળતા રાખતા કઈ નુકસાન થાય તો થોડોક પ્રશ્ન અહીંયા એ ઉત્પન્ન થાય છે કે સરળતા કરવા જતા કઈ નુકસાન થાય તો નુકસાનનો હિસાબ કિતાબ બાહ્ય પદાર્થમાં ગણવો છે કે નુકસાનનો હિસાબ કિતાબ તારા પરિણામમાં લાભ નુકસાન થાય એમાં ગણવો છે? પરિણામના નુકસાનને નુકસાન ગણવું છે કે બહારના પદાર્થને નુકસાન ગણવું છે? આ વિચારમાં લેવો છે. જેને પરિણામના નુકસાનને લાભ સમજાય છે એને સરળતા આવે છે, જેને બાહ્ય પદાર્થમાં લાભ નુકસાનની ગણતરી છે એની સામે પરિણામના લાભ નુકસાનની ગણતરી નથી તેને હઠિયા વગેરે થી આ પરિસ્થિતિ આપોઆપ છે. આ તો પરિણામોનો વિષય એવો છે કે પોતે મેળવે તો એને બરાબર સમજાય એવો વિષય છે. બધા આ બધા પરિણામ અનુભવ ગોચર થાય છે એટલે સમજી શકાય એવો વિષય છે. માર્ગ પ્રાપ્તિમાં સરળતા એક મુખ્ય કારણ છે, તેથી તે પરત્વે એટલે સરળતા પરત્વે ખાસ ધ્યાન દેવા યોગ્ય છે. એ જરા લક્ષમાં રાખવા જેવો વિષય છે કે સરળતા છોડીને તો કાંઈ થતું નથી ને, સરળતા છોડીને જો થાય તો એ જીવને અસરળતા એ માર્ગ પ્રાપ્તિનું એક મોટું કારણ છે અથવા બહુ બાધક કારણ છે, મોટો અવરોધ છે. વક્રતા પરિણામની વક્રતા, કેમ કે પરિણામ તો સરળ થઈને અંતર્મુખ થાય છે, ક્યાંક બહાર રોકાઈને તો બહિર્મુખ રહે છે, સરળ થાય તો અંતર્મુખ થાય છે. તો એને તો સરળતા ઉપર વધારે વજન હોવું જોઈએ. કોઈ પણ વાતને સરળતાથી જોવી, અસરળતાથી ને વક્રતાથી કોઈ વાતને જોવી નથી. આવો એક એને દ્રષ્ટિકોણ બરાબર હસ્તગત કરવો જોઈએ. સરળતા ઉપર તત્વાર્થ પરની એક વાત ધ્યાનમાં લેવા જેવી છે. તત્વાર્થ શાસ્ત્રમાં ખાસ કરીને આ તત્વાર્થ સૂત્રમાં આ વાત છે, વિધાન છે કે ચાર ગતિમાં મોક્ષ માર્ગ પામવા માટે મનુષ્ય ગતિ ઉત્તમ છે. ચારે ગતિ છે એમાં મોક્ષ માર્ગને વધારે અનુકૂળ ગતિ કઈ છે? એક મનુષ્ય ગતિ છે એ મોક્ષ માર્ગ માટે અનુકૂળ ગતિ છે. એટલી કિરી ગતિ એટલી અનુકૂળ નથી, દેવનારથી પણ એટલા અનુકૂળ નથી. કેમ કે કિરી ગતિમાં વિચાર શક્તિ વિવેક શક્તિ મૂંઢાઈ જાય છે, દેવગતિમાં રાગના પ્રવાહમાંથી નીકળવું મુશ્કેલ પડે છે, નારકીમાં દ્વેષના પ્રવાહમાંથી નીકળવું અત્યંત મુશ્કેલ છે. એટલે એક મનુષ્ય ગતિ ઉત્તમ છે અને તે સરળતાયુક્ત પરિણામના ફળમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય જીવ કેમ થયો? ત્યાં પ્રકરણ એ ચાલ્યું છે તત્વાર સૂત્રની અંદર કે ચારે ગતિના પરિણામ ગતિ થવાના કારણરૂપ પરિણામ કેવા કેવા હોય, કેવા પરિણામ જીવને થાય તો કઈ ગતિમાં જાય, કેવા પરિણામ થાય તો કઈ ગતિમાં જાય, એ પ્રકરણ ચાલ્યું છે. એમાં એક આ વાત ચાલી છે રુજુતાની, સરળતાની, કે મનુષ્ય ગતિનું કારણ શું, કેવા પરિણામ મનુષ્ય ગતિનું કારણ થાય. તો કે જીવે કંઈક સરળતા સેવી છે માટે મનુષ્ય થયો છે. એને ભૂતકાળના પરિણામની ખબર ન હોય, કેમ કે એ તો ભૂલી જવાય છે. જાતિસ્મરણ વાળાને યાદ આવે એ બીજી વાત છે, પણ એ તો બહુ થોડું યાદ આવે છે. જાતિસ્મરણમાં કાંઈ બધું યાદ નથી આવતો. તો જીવ મનુષ્ય થયો છે એ સ્પષ્ટ સૂચવે છે કે એણે કાંઈક પરિણામમાં સરળતા રાખી છે ત્યારે મનુષ્ય થયો છે. હવે એ સરળતામાં જ એ આગળ વધે તો એ મનુષ્ય મોક્ષને યોગ્ય વધારે યોગ્ય ગતિ છે, એ જ સરળતાને વધારે વિકસાવે તો મોક્ષ માર્ગમાં આગળ વધે, અને મનુષ્ય થયા પછી અસરળતામાં જાય તો મનુષ્ય પણ ગુમાવી બેસે, પછી દુર્ગતિમાં જાય, બહુ ભાગતી ગીન ગતિમાં જાય. ચાર ગતિમાં મોક્ષ માર્ગ પામવા માટે મનુષ્ય ગતિ ઉત્તમ છે અને તે સરળતાયુક્ત પરિણામના ફળમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય ઊભો થયો એ સરળતાનું કારણ છે. હવે મનુષ્યમાં પણ, મનુષ્ય થયા પછી પણ, મનુષ્યમાં આવ્યા પછી પણ જે જીવ સત્યનો સ્વીકાર કરવા પર્યંત સરળતા સેવે, હવે અહીંયા કેટલી સરળતા એની સેવાની છે, પરમ સત્ય છે એનો સ્વીકાર કરવો છે. પરમ સત્યનો સ્વીકાર કરવો છે, પરમ સત્યનો સ્વીકાર કરવો છે અને એ સ્વીકાર કરવામાં જે કાંઈ કરવું પડે તે કરવા જે સરળતાથી તૈયાર છે. સત્યને સ્વીકારવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા એ તૈયાર છે. એટલી જેની અભિપ્રાયમાં સરળતા ઊભી છે એને સત્યના સ્વીકારરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે મનુષ્યમાં પણ જે જીવ સત્યનો સ્વીકાર કરવા પર્યંત સરળતા સેવે છે અને પૂર્વના વિપરીત સંસ્કારને પકડી નહીં રાખતા, અસરળતાથી પકડી નહીં રાખતા, સત્યને સ્વીકારે તો તે જીવ અવશ્ય સન્માર્ગની પ્રાપ્તિ કરે છે. કે જીવે અનેક પ્રકારના વિપરીત સંસ્કારો પણ નાખ્યા છે. હવે એ વિપરીત સંસ્કારને પકડી રાખનાર જીવો અસરળ છે. મોક્ષ માર્ગમાં નથી તો બંધ માર્ગમાં ઊભો છે, બંધ માર્ગમાં ઊભો છે તો બંધના જે કારણ છે એને પકડે છે. હવે એને છોડવા છે એ અહીંયા સરળતા છે અને એને પકડવા છે તે અહીંયા અસરળતા છે, એમ લેવું છે. અથવા બહુભાગ જીવોને તો સત્ય અથવા પરમ સત્ય શું છે એ કાને પડતું નથી અને એવા જીવો તો બહુભાગ પૂર્વકર્મના ઉદયમાં, ઉદયમાન પ્રવૃત્તિમાં રહીને મનુષ્ય જીવન પૂરું કરે છે. પણ જે જીવોને કોઈ પૂર્વ પુણ્યના, મહાન પુણ્યના યોગે આ પરમ સત્ય છે એમ કાને પડ્યું, એને એટલી સરળતા આવી ઘટે કે આ એક જ હવે મારું લક્ષ્ય છે, આ પરમ સત્યને પ્રાપ્ત કરવું એ જ મારું લક્ષ્ય છે, એ એની સરળતા છે. અને એના ઉપર વજન જવાને બદલે બીજે વજન જાય અને સત્ય રહી જાય ત્યારે અસરળતા મચાવી જાય. અહીંયા પારમાર્થિક સરળતાને અસરળતા લે. પૂર્વના વિપરીત સંસ્કારથી સંસ્કારને પકડી નહીં રાખતા સત્યને સ્વીકારે તો તે જીવ અવશ્ય સન્માર્ગની પ્રાપ્તિ કરે છે. તે આ રીતે કે જેને એકમાત્ર આત્મા જ જોઈએ, પોતાનું પરમ સ્વરૂપ જ જોઈએ, પરમ સતત જોઈએ અને તે સિવાય આ જગતમાં બીજું કાંઈ મેળવવાનું પ્રયોજન જેને નથી, તેવો આત્માર્થી જીવ બધા જ પ્રસંગોમાં સરળતાપૂર્વક જતું કરી શકે છે. તે પછી બહારમાં પકડમાં આવતો નથી, એને સરળતા આવી જાય છે. ચાલો જવા દો, જે થયું આપણે આપણું કામ છે, જે થયું તે થઈ ગયું, આપણે આપણું કામ છે, એ ત્યાંથી ખસી જાય છે. કેમ કે તેને આ જગતમાંથી બીજું કાંઈ મેળવવું નથી, આત્મા સિવાય બીજું પણ કાંઈક જેને મેળવવું છે તેને આ પારમાર્થિક સરળતા આવવાની નથી. જેને એક આત્માની પ્રાપ્તિ કરવી છે એને પારમાર્થિક સરળતા આવશે, આ એનો નિયમ છે. નહીતર એને અસરળપણે જે બીજું જોઈએ છે એ લેવું છે, એમાં અસરળતા ઊભી થયા વિના રહે જ નહીં, એ નિયમ બદલવા છે. જગતના પદાર્થમાં તો એક છે, મુખ્ય બે છે પ્રકૃતિ, એક જીવની લોભની અને બીજી જીવની માનની. લોભથી બાહ્ય પદાર્થો જોઈએ છે અને માનની અંદર અનેક પ્રકારની કીર્તિ આબરુ પ્રશંસા એ જોઈએ છે. માન લોભ પછી માયામાં તો બીજું કાંઈ નહીં, તો એને કારણે થાય છે, લોભને કારણે થાય છે, માનને કારણે થાય છે. અને ક્રોધ પણ એને કારણે થાય છે કે એમાં બાધક થાય છે. માન ને કે બીજી પદાર્થ લોભનો વિષય, એના અર્થે માયા સેવવી પડે અથવા એમાં કોઈ બાધક થાય તો ક્રોધ કરવો પડે. બસ એટલે મુખ્ય જે બે પ્રકૃતિનો વિષય છે, માનનો વિષય અને લોભનો વિષય, એ મુખ્ય છે. એ જેને નથી તેવો આત્માર્થી જીવ બધા જ પ્રસંગોમાં સરળતાપૂર્વક જતું કરી શકે છે. અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે અસરળતાથી પકડ કરનારને આત્માર્થ કેમ સિદ્ધ થાય? અસરળતાથી પકડ કરે કે આ તો હું મૂકું જ નહીં, આમ તો થવું જ જોઈએ, બારમા આઠમું તો આમ ચાલે જ નહીં, એ તો એને પોતાનો આત્માર્થ ગૌણ થઈ જાય છે, ત્યારે જ બાહ્ય પદાર્થની પકડ વિશેષે વિશેષે કરીને રહ્યા કરે છે. અને જે જીવ સરળ છે તે સરળતાપૂર્વક જતું કરી શકે છે, કેમ કે એને કિંમત જતું કરે ક્યારે કે એની કિંમત ઓછી હોય ત્યારે. કિંમત વધારે આપે જતું ન કરી શકે, કિંમત ઓછી આપે તો જ જતું કરી શકે. એટલે અહીંયા પણ કિંમતનો વિષય તો આવી જ જાય છે વચ્ચે, કે પોતાના હિતની ને આત્માની કિંમત આપી છે કે બાહ્ય પદાર્થની આપી છે, બાહ્ય સ્થાનની આપી છે, શેની આપી છે, એના ઉપર સરળતા ને અસરળતા ઉત્પન્ન હોય છે. ઉદયમાન સર્વ પ્રસંગ તો પરદ્રવ્ય સંબંધિત સંયોગ વિયોગનું પ્રયોજન જેમાં રહેલું છે તેવા હોય છે. જે ઉદયમાન પ્રસંગની અંદર શું છે કે બાહ્ય પદાર્થનો કાં તો સંયોગ છે ને કાં તો બાહ્ય પદાર્થનો વિયોગ છે. ઇષ્ટ પદાર્થનો વિયોગ થાય તો દુઃખ થાય, અનિષ્ટ પદાર્થનો સંયોગ થાય તો જીવને દુઃખ થાય. તો એ ઉપર પ્રયોજન તો આધારિત છે, બાહ્ય પદાર્થના સંયોગ વિયોગ ઉપરના પ્રયોજનને આધારિત બધી બહારની વાત છે. એવા ઉદયમાન પ્રસંગો તો તેવા હોય છે. આ સિવાય શું છે, એક લીટીમાં તમામ ઉદયનો ફેંસલો છે. એક જ લીટીમાં કે બાહ્ય પદાર્થનું જ્યાં પ્રયોજન છે એમાં શું કે સંયોગ વિયોગ સિવાય બીજી કોઈ વાર્તા એમાં નથી. જગતની અંદર જેટલી વાર્તાઓ છે, જેટલી જેટલા પ્રસંગો છે, પ્રસંગોની વાત એને વાર્તા કહે છે ને, એનો સંક્ષેપ શું છે કે કેટલાક પદાર્થનો સંયોગ ને કેટલાકનો વિયોગ, આ સિવાય બીજી શું વાત છે. અને જેને બાહ્ય પદાર્થની કિંમત છે ને એમાં જ જેને સર્વસ્વ માન્યું છે એમાં એનો અનરસ છે. આ જગતની આખી ગડબડ આટલા ઉપર ઉભી છે. આટલા સંક્ષેપ આ સિદ્ધાંતના સંક્ષેપમાં આખા જગતની ગડબડ ઉભી છે જે ગણી શકાય. કિંમત ગઈ ને, કિંમત ગઈ કે ત્યાં આત્મા નથી, કોઈ બાહ્ય પદાર્થમાં આત્મા નથી, હું નથી, ક્યાંય મારાથી ખાલી છે, હું ક્યાંય વ્યાપતો નથી, વ્યાપતો નથી, વ્યાપી શકતો નથી, મારાથી જે શૂન્ય છે ખાલી છે એને ને મારે લેવા દેવા. વાત પૂરી થઈ, કિંમત ગઈ. જેની કિંમત ગઈ એની જીવ દરકાર કરતો નથી, અને જેની કિંમત આંકે એની સાવધાની છોડી શકે, એની સાવધાની રહ્યા જ કરે, એની અપેક્ષિત પરિણતિ ચાલુ જ રહી. એટલે એ આર્થ ધ્યાન જીવને મળતું નથી અને એ માઠી જતીના કર્મ બાંધે છે. ઉદયમાન સર્વ પ્રસંગ તો પરદ્રવ્ય સંબંધિત સંયોગ વિયોગનું જ માત્ર જેમાં પ્રયોજન રહેલું છે તેવા હોય છે. ત્યાં પરદ્રવ્યથી ભિન્નતા કેળવવાનો પ્રયત્ન કરનાર એવો આત્માર્થી, આત્માર્થી કેવો છે કે જે પરદ્રવ્યની ભિન્નતા કેળવવાના પ્રયત્નમાં પડ્યો છે કે હું તો આનાથી ભિન્ન છું, એ મારે કેળવી છે, મારા ભાવમાં શું કેળવવું છે, મારા અભિપ્રાયમાં શું કેળવવું છે, કે આની ભિન્નતા કેળવવી છે. જેની ભિન્નતા કેળવવી છે એની અરે પકડ કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે? આખી લાઈન જુદી છે. જેને એની ભિન્નતાનો અભ્યાસ, પ્રયત્ન રૂપ અભ્યાસ ચાલે છે, એની પકડ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એટલે ત્યાં પરદ્રવ્યની ભિન્નતા કેળવવાનો પ્રયત્ન કરનાર આત્માર્થી હઠપૂર્વક કેમ પરદ્રવ્યનો આગ્રહ સેવે, પછી એને હઠ થાયને આગ્રહ કેમ સેવે, એ તો ભિન્ન છે. કે ન જ સેવે પછી એને આગ્રહ સેવવાનો રહેતો નથી. અસરળતાથી હઠ કરનારને બહારમાં રોકાવાનું કારણ બને છે. આ નિયમ છે. બહારમાં કોણ રોકાય છે? કે અસરળતાથી જે હઠ કરે છે તેના ભાવો બહારમાં રોકાઈ જાય છે, તેના પરિણામો તીવ્રપણે બહારમાં તીવ્ર રસથી રોકાય છે. અને જ્યારે સરળતાવાળા જીવને બહારમાં રોકાવાના કારણો બંધ થઈ જાય છે,